80%નો પ્રશ્ન, કેવી રીતે સંકટો અબજપતિઓને વધુ ધનિક બનાવે છે અને શા માટે તેઓ નિયમો લખે છે? કલ્પના કરો, એવું કોઈ અર્થતંત્ર હોત જે સંકટોમાં પટ્ટો કસતું નહીં, બલકે સૌથી ધનિક લોકો માટે અચાનક ટર્બો પર શિફ્ટ થઈ જતું. બરાબર એમ જ ઓક્સફેમનો નવો અસમાનતાનો નિષ્કર્ષ વાંચાય છે. માર્ચ 2020થી અબજોપતિઓની કુલ સંપત્તિ મોંઘવારીને અનુરૂપ ગણીને 81% અથવા 8,012 ટ્રિલિયન US ડોલર વધી છે. ફક્ત 2025માં જ 5,012 ટ્રિલિયન US ડોલર ઉમેરાયા. કુલ મળીને અબજોપતિઓની સંપત્તિ હવે 18,010 ટ્રિલિયન US ડોલર પર છે. આ સાંભળવામાં અપવાદ સ્થિતિ જેવો લાગે છે, પરંતુ હકીકતમાં તે 50 વર્ષીય વિકાસનો અંતિમ બિંદુ છે, જેમાં પૈસા, સત્તા અને રિટર્ન ધીમે ધીમે ઉપર ખસતા ગયા છે. આ 2020થી 81% કોઈ આકાશમાંથી પડેલો વીજળીનો કડાકો નથી. તે 1970ના દાયકાથી ઊભી થતી લહેરની દેખાતી ટોચ છે. આ લેખમાં તમે અબજોપતિઓની સંપત્તિની હાલની વિસ્ફોટક વૃદ્ધિને લાંબા ગાળાના ટ્રેન્ડમાં ગોઠવીએ છીએ. 1970ના દાયકાથી માળખાકીય રીતે શું બદલાયું છે? હમણાં જ આટલું ઝડપથી કેમ વધી રહ્યું છે? અને કયા મિકેનિઝમ્સ સંપત્તિને સ્વયં મજબૂત થતું સિસ્ટમ બનાવે છે? એક ઓક્સફેમનો નિષ્કર્ષ એક વાક્યમાં, અને તે એટલો વિસ્ફોટક કેમ છે? ઓક્સફેમ ફક્ત સંપત્તિનું વર્ણન કરતું નથી, પરંતુ સંપત્તિ વૃદ્ધિ અને વધતી રાજકીય દબાણ ક્ષમતાના સંયોજનનું વર્ણન કરે છે. અહેવાલ ભારપૂર્વક કહે છે કે અબજોપતિઓ અત્યંત વારંવાર રાજકીય પદો સુધી પહોંચે છે અને મીડિયા અને પ્લેટફોર્મ માલિકી દ્વારા જાહેર મતને પ્રભાવિત કરી શકે છે. અને જ્યારે આ ટોચ વધે છે, ત્યારે એ જ દસ્તાવેજમાં એક આંકડો છે જે નૈતિક ઘા જેવો લાગે છે. દુનિયાની ગરીબ અડધી વસ્તી પાસે વિશ્વની કુલ સંપત્તિનો ફક્ત 0.52% છે, જ્યારે સૌથી ધનિક 1% પાસે 11.8% છે. આથી સ્પષ્ટ છે, વાત થોડા વધુ ધનિક લોકો વિશે નથી, પરંતુ એવી રચના વિશે છે જેમાં સંપત્તિની પિરામિડ વધુને વધુ ટોચ તરફ તીક્ષ્ણ બને છે. 2. 50 વર્ષનો પાછલો નજરિયો. આપને આ અબજોપતિઓની યુગમાં કેવી રીતે સરક્યા? 1970ના દાયકાઓમી યુદ્ધોત્તર તર્કનો અંત 1970ના દાયકાઓ સુધી ઘણા પશ્ચિમી દેશોમાં મૂળ વિચાર એવો હતો, વૃદ્ધિ વ્યાપક રીતે પહોંચવી જોઈએ, મજબૂત ટેરિફ બાઇન્ડિંગ, વધતા વાસ્તવિક વેતન, ઊંચા ટોચના કર, જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ દ્વારા. તોડબિંદુ કોઈ એક તારીખ નથી, પરંતુ એક પેટર્ન છે. 1970ના દાયકાના અંતથી અર્થતંત્ર જે ઉત્પન્ન કરે છે અને ટિપિકલ કર્મચારીઓ તેને વેતન વૃદ્ધિ તરીકે જે રીતે જોઈ છે, તે વચ્ચે કાતર ખુલવા લાગે છે. ઇકોનોમિક પોલિસી ઇન્સ્ટિટ્યૂટ યુએસએ માટે 1979થી ઉત્સાદન ક્ષમતા અને ટિપિકલ કલાક દીઠ વેતન વચ્ચે વધતી ખાઈને ખૂબ સ્પષ્ટ રીતે બતાવે છે. મહત્વનું, આ ફક્ત યુએસ પ્રતિભાસ નથી, પરંતુ યુએસએ આ ટ્રેન્ડ માટે સૌથી દેખાતો લેબોરેટરી છે. અપ્રસાદે 80ના દાયકાઓ કર અને સત્તા ખસેડાણ, ઉપર રાહત નીચે શિસ્ત, ઘણા ઓઈસીડી દેશોમાં ઉપરનીશે 80ના દાયકાથી ટોચના કરદરો સ્પષ્ટ રીતે ઘટે છે. એક ઓઈસીડી વિશ્લેષણ બતાવે છે કે ઓઈસીડી વ્યાપી સરેરાશ ટોચના વ્યક્તિગત કરદરો દાયકાઓ સુધી ઘટ્યા, આશરે 66% 1981થી 51% 1990 અને આગળ 41% 2008 સુધી. સાથે સાથે કર્મચારીઓની વાટાઘાટ સંતા ખંડિત થાય છે. ઓઈસીડી અહેવાલ આપે છે કે 1980ના દાયકાના મધ્યથી સંઘ ઘનતા આશરે 18 થઈ ગઈ છે, લગભગ 30%થી 2023-24માં આશરે 15% સુધી. ટૂંકમાં કહીએ તો કામની ઓછી પ્રતિશતતા, કર દ્વારા ઓછી પુનર્વિતરણ એ વાતા સલામ કરને છાઓ છે, અને સંપત્તિ નિર્માણ માટે વધુ કે લખલ. 1990ના દાયકાઓ વૈશ્વિકીકરણ અને ટેક વિજેતાઓ ફક્ત પોતાનો હિસ્સો કરતા વધુ લે છે. 1990ના દાયકાઓ બજાર ખુલ્લું કરવું, આઉટસોર્સિંગ, નાણાકીય અને વેપાર એકીકરણ અને ટેક બોમથી ચહેને થતા. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ IMF સંશોધને એમ સંક્ષેપ કરે છે કે ટેકનોલોજીકલ પરિવર્તન વધતી અસમાનતાનો કેન્દ્રીય ડ્રાઈવર છે. વેપાર અસમાનતાને ભાગે ઘટાડી શકે છે, જ્યારે નાણાકીય વૈશ્વિકીકરણ અસમાનતા વધારવાની દિશામાં ઝૂકે છે. એનો અર્થ ભલે દુનિયાના કેટલાક ભાગોમાં જેમ કે એશિયામાં વૃદ્ધિ દ્વારા વૈશ્વિક ગરીબી ઘટે, ઘણા દેશોની અંદર વિતરણ પલટી શકે છે અને બરાબર એ જ હોય છે. 2000ના દાયકાઓ નાણાકીયકરણ સંપત્તિ પરથી કમાય છે. ઓછામાં ઓછું 2000ના દાયકાઓમાં વધુને વધુ સમૃદ્ધિ એસેટ્સ દ્વારા બનાવવામાં આવે છે. શેર, રિયલ એસ્ટેટ, ભાગીદારી, નાણાકીય ઉત્પાદનો જે ઘણો ધરાવે છે તે અસંગત રીતે વધુ લાભ મેળવે છે અને બજાર સત્તા વધે છે. એક IMF વર્કિંગ પેપર 1980ના 80થી અદ્યતન અર્થતંત્રોમાં માર્ક અપ્સ બજાર સત્તાના સૂચક તરીકેમાં મજબૂત વધારો બતાવે છે. 2010ના દાયકાઓ શૂન્ય વ્યાજ, QE, એસેટ બૂમ અને કાતર રેમ્પ બને છે. નાણાકીય સંકટ પછી નીચા વ્યાજદરો અને બોન્ડ ખરીદી, ક્વોન્ટિટેટિવ ઇઝિંગ હાવી રહે છે. બેંક ઓફ ઇંગ્લેન્ડ ખુલ્લેઆમ સમજાવે છે, QE અન્ય બાબતો સાથે શેર જેવા એસેટ્સના મૂલ્યમાં વધારો કરે છે અને તેથી તે એસેટ્સ ધરાવતા લોકોની સંપત્તિ વધારે છે. વિતરણ અસર સાથે જે પહેલેથી જ ઘણું ધરાવે છે એ રિટર્ન લિફ્ટમાં બેસે છે. 2020ના દાયકાઓ મહામારી, બજાર રેલી, AI બૂમ, ટોચ માટે તરબો અને પછી 2020 આવે છે, ક્રેશ, વિશાળ સહાય કાર્યક્રમો, ઝડપી શેરબજાર, પુનઃપ્રાપ્તિ, ટેક રેલી, પછી AI હાઇપ. ઓક્સફેમ પરિણામને આકરામાં મૂકે છે. માર્ચ 2020થી અબજોપતિઓની સંપત્તિ +21% અને ફક્ત 2025માં જ +16%. 3. ટૂંકો રિયાલિટી ચેક. અબજોપતિઓ તો હંમેશા હતા, હા, પરંતુ આમ નહીં માપદંડ સમજવા માટે. આધુનિક વૈશ્વિક રીતે દેખાતી બિલિયનેર ઇકોનોમીનો સ્પષ્ટ માર્કર છે. ફોર્બ્સે 1988માં પોતાની પહેલી આંતરિક્ષીય અબજોપતિ યાદી પ્રકાશિત કરી, 140 વ્યક્તિઓ સાથે. આજે ઓક્સફેમ કહે છે કે અબજોપતિઓની સંખ્યા પહેલીવાર 355થી વધી ગઈ છે. આ ફક્ત વધુ સમૃદ્ધિ નથી, આ સિસ્ટમ સ્તરનો બદલાવ છે. 4. સૌથી મહત્વના કારણો. અબજોપતિઓની સંપત્તિ એટલી જોરથી કેમ વધી રહી છે અહીં કેન્દ્રીય ડ્રાઈવરો છે. કોઈ સાજિશ તરીકે નહીં, પણ દાયકાઓથી મજબૂત થતી આર્થિક મિકેનિક તરીકે. કારણ 1. સંપત્તિની કિંમતો વેતન કરતાં ઝડપી વધે છે. એસેટ પ્રાઇસ ચેનલ. અબજોપતિઓની સંપત્તિ ઘણીવાર કંપની હિસ્સાઓ સાથે જોડાયેલી હોય છે, જ્યારે શેરબજારો, કંપની મૂલ્યાંકન અને રિયલ એસ્ટેટની કિંમતો વધે છે ત્યારે મોટી સંપત્તિઓ આપમેળે વધે છે. કેન્દ્રીય બેંકોની નીતિ આ અસરને મજબૂત કરી શકે છે. બેંક ઓફ ઇંગ્લેન્ડ સ્પષ્ટપણે કહે છે કે QE શેર જેવા એસેટ્સના મૂલ્યમાં વધારો કરે છે અને તેથી ખાસ કરીને આવા એસેટ્સના માલિકોને લાભ થાય છે. અનુવાદ: જે ધનિક છે તેની પાસે પોર્ટફોલિયો છે. જેની પાસે પોર્ટફોલિયો છે તે એસેટ બોમ્સમાંથી અસંગત રીતે વધુ લાભ મેળવે છે. કારણ 2. કામ વાટાઘાટ સત્તા ગુમાવે છે, મૂલ્યવર્ધન ઉપર ખસે છે. જ્યારે ટેરિફ બાઇન્ડિંગ, સંઘ સત્તા અને સંસ્થાગત રક્ષણ મિકેનિઝમ્સ નબળા પડે છે ત્યારે મૂલ્યવર્ધનનો હિસ્સો વેતનથી નફા તરફ ખસે છે. OECD 1985થી સંઘ ઘનતા આશરે અડધી થઈ. EPI 1969થી ઉત્પાદક ક્ષમતા અને ટિપિકલ વેતન એકબીજાથી દૂર સરકે છે. આ કોઈ નૈતિક દલીલ નથી, પરંતુ વિતરણ તર્ક છે. ઓછી પ્રતિસત્તા, નફા માટે વધુ ખેલખલ, હિસ્સેદારો માટે વધુ સંપત્તિ. કારણ 3. કર સરેરાશમાં તોચમૈત્રીપૂર્ણ બન્યા. પુનર્વિતરણનો મોટો ભાગ કર અને ટ્રાન્સફર્સ દ્વારા થાય છે. જ્યારે ટોચના કરદરો ઘટે છે ત્યારે ઉપર વધુ અટકી રહે છે અને ફરીથી રોકાણ થઈ શકે છે. OECD બતાવે છે કે સરેરાશ ટોચના આવક કરદરો દાયકાઓ સુધી મજબૂત રીતે ઘટ્યા છે. રાષ્ટ્રીય સમયશ્રેણી માટે ઉદાહરણ તરીકે ટેક્સ પોલિસી સેન્ટર ઐતિહાસિક US ટોચના કરદરો આપે છે. મહત્વનું, વાત ફક્ત કેટલા ઊંચા વિશે નથી, પરંતુ શું કેવી રીતે કરાય છે. કામ સામે મૂડી, નફો, વારસો, સંપત્તિ. કારણ 4. બજાર સત્તા અને મોનોબોલ ડાયનેમિક્સ નફા અને તેથી સંપત્તિ વધારે છે જ્યારે કંપનીઓ પાસે બજાર સત્તા હોય છે. ત્યારે તેઓ ઊંચી માર્જિન લાગુ કરી શકે છે. તે નફા વધારે છે અને ફરીથી શેરની કિંમતો અને માલિકોની સંપત્તિ વધારે છે. IMF 1980થી અદ્યતન અર્થતંત્રોમાં માર્કઅપ સ્પષ્ટ રીતે વધ્યા. OECD 2019 દરમિયાન સરેરાશ માર્કઅપ્સ પણ વધ્યા, ખાસ કરીને ડિજિટલ ઇન્ટેન્સિવ ઉદ્યોગોમાં ખૂબ જોરથી, ખાસ કરીને ટેક પ્લેટફોર્મ્સ વિનર ટેક્સ મોસ્ટ માટે પૂર્વનિર્ધારિત છે. નેટવર્ક અસર, ડેટા લાભ, સ્કેલિંગ આ અબજોપતિ જનરેટર છે. કારણ 5, ટેકનોલોજી અને નાણાકીય વૈશ્વિકીકરણ અસમાનતા વર્ધક તરીકે કાર્ય કરે છે. IMF સંશોધનના સંક્ષેપમાં ભારપૂર્વક કહે છે કે ટેકનોલોજીકલ પ્રગતિ વધાતી અસમાનતામાં નોંધપાત્ર યોગદાન આપે છે. સાથે સાથે નાણાકીય વૈશ્વિકીકરણ અસમાનતા વધારવાની દિશામાં ઝૂકી શકે છે. મિકેનિકલી તેનો અર્થ થાય છે ટેક ચોક્કસ કુશળતાઓ, સ્કેલિંગ અસર અને મૂડી માલિકીને ઇનામ આપે છે. નાણાકીય વૈશ્વિકીકરણ મૂડી ગતિશીલતા, કર ઓપ્ટિમાઇઝેશન, રિટર્ન શોધને સરળ બનાવે છે. કારણ 6, વારસો પેઢીઓ સુધી સંપત્તિને સ્થિર રાખે છે. જ્યારે સંપત્તિ પૂરતી મોટી હોય છે ત્યારે તે હવે કમાતી નથી પરંતુ સંચાલિત અને વારસામાં આપવામાં આવે છે. OECD પાસે હાલમાં વારસા કર પર પોતાની વિશ્લેષણ છે. અસમાનતા અને સુધારના વિકલ્પો પર નજર સાથે આ મહત્વનું છે કારણ કે તે સંપત્તિને પ્રદર્શન પર ઓછું અને શરૂઆતની સ્થિતિ પર વધુ નિર્ભર બનાવે છે. કારણ 7, છેલ્લા 10% નફો છેલ્લા 50% નુકસાન છે. પ્રાયોગિક રીતે દેખાતું અસમાનતા સંશોધનમાંથી એક કડક પરંતુ સારી રીતે દસ્તાવેજિત નિષ્કર્ષ. 1995થી વૈશ્વિક સંપત્તિ વૃદ્ધિનો ખૂબ મોટો ભાગ ટોચ તરફ ગયા. વર્લ્ડ બેંક દસ્તાવેજ, જે વર્લ્ડ ઇનઇક્વેલિટી રિપોર્ટના પરિણામોને ઉઠાવે છે, ઉદાહરણ તરીકે વર્ણવે છે કે નીચલી અઢી વસ્તીને વૈશ્વિક સંપત્તિ વૃદ્ધિનો ફક્ત ખૂબ નાનો હિસ્સો મળ્યો, જ્યારે ટોચના 1%ને મોટો હિસ્સો મળ્યો અને તે પ્રાદેશિક સંપત્તિ હિસ્સાઓ સાથે મેળ ખાતું આવે છે. વર્લ્ડ ઇનઇક્વેલિટી રિપોર્ટ બતાવે છે કે સૌથી ધનિક 1% પ્રદેશ અનુસાર કુલ સંપત્તિનો આશરે 4th ભાગ યુરોપથી 45-85% ઉત્તર અને લેટિન અમેરિકા સુધી ભરાવે છે. 2020થી ઉછાળો એટલો કડક કેમ છે? 3 પ્રવેગક એ સંકટ નીતિ પ્લસ એસેટ રેલી મહામારી આર્થિક રીતે એક આંચકો હતી, પરંતુ ઘણા દેશોમાં શેરબજારો અને મૂલ્યાંકન ઝડપથી પુનઃપ્રાપ્તિ થયા. જે લોકો એસેટ્સમાં ભારે રીતે રોકાયેલા છે તેઓ પુનઃપ્રાપ્તિ રેલીમાં અસંગત રીતે વધુ લાભ મેળવે. 6. ઓક્સફેમ આ ગતિશીલતાને આંકડામાં પકડે છે. માર્ચ 2020થી અબજોપતિઓની સંપત્તિમાં 81% વધારો મોંઘાવારીને અનુરૂપ કરીને. પ્રવેગક બી, નફા સંકેન્દ્રીકરણ, બજાર સત્તા, ગ્લોબલ પ્લેયર્સ, મોટી સ્કેલ કરી શકાય તેવી કંપનીઓ ઘણીવાર સંકટોને વધુ સારી રીતે શોષી શકી. સપ્લાય ચેઇન સત્તા, ભાવ નક્કી કરવાનો જગ્યા, ડિજિટલ વિતરણ ચેનલ્સ. માર્કઅપ્સ ડિબેટ IMF OECD અહીં માળખાકીય પૃષ્ઠભૂમિ તરીકે ફિટ થાય છે. પ્રવેગક સી, AI અને ટેક મૂલ્યાંકન બૂમ. ઓક્સફેમ સ્પષ્ટપણે ઉલ્લેખ કરે છે કે AI સંબંધિત શેરોની વિકાસ અને રાજકીય ફ્રેમવર્કે સુપરધનિક રોકાણોને વધારાલો પીછડો પવન આપ્યો છે. 6. જર્મની ઉદાહરણ તરીકે ટ્રેન્ડ સ્થાનિક સ્તરે કેવી રીતે લાગે છે. ઓક્સફેમ જર્મન મૂલ્યાંકનમાં પણ ઉપર ટર્બો બતાવે છે. જર્મનીમાં અબજોપતિઓની સંખ્યા 2025માં 197 સુધી વધી હોવાનો કહેવાય છે, 1/3 વધુ. જર્મન અબજોપતિઓની કુલ સંપત્તિ મોંઘાવારીને અનુરૂપ ગણીને 840 US ડોલર હોવાનો કહેવાય છે, 2025માં +30%. સાથે સાથે વસ્તીનો નોંધપાત્ર હિસ્સો ગરીબીમાં જીવે છે. ઓક્સફેમ આશરે 5મા ભાગની વાત કરે છે. આ એક પેટર્ન છે જે ઘણા દેશોમાં ફરી જોવા મળે છે. ઉપર સંપત્તિ સંકટ ગતિએ વધે છે, નીચે જીવન વધુ મોંઘો અને અનિશ્ચિત બને છે. 7 વર્ગીકરણનો કોર. 50 વર્ષ, એક લાલ દોરો. જો આપણે છેલ્લા 50 વર્ષને એક સૂત્રમાં મૂકવા માગીએ તો તે આ હશે. અમે એવું સિસ્ટમ બનાવ્યું છે જેમાં મૂડી, માલિકી, માળખાકીય રીતે કામ, વેતન કરતાં ઝડપી વધે છે અને જેમાં રાજકીય નિયમો ઘણીવાર આ અસરને ધીમા પાડવા બદલે મજબૂત કરે છે. ઓક્સફેમનો આંકડો 2020થી +81% વર્તમાનનો કૌભાંડ જેવો લાગે છે. ઐતિહાસિક રીતે તે વધુ એક એવો ક્ષણ છે જેમાં લાંબા ગાળાનો વિકાસ દેખાતી રીતે વિસ્ફોટિત થાય છે, કારણ કે 1970ના દાયકાથી અનેક દાંતિયા એકસાથે ફર્યા છે. કર ઉપર ઓછી પ્રોગ્રેશન OECD, કામ સત્તા, નબળા સંઘો અને ટેરિફ બાઇન્ડિંગ OECD, વિતરણ ઉત્પાદન ક્ષમતા ટિપિકલ વેતનથી અલગ પડે છે EPI, બજાર માર્ખો, વધુ બજાર સત્તા, ઊંચા માર્કઅપ્સ IMF OECD, નાણાકીય તર્ક એસેટ બૂમ સંપત્તિ લીવર તરીકે કાર્ય કરે છે BOE QE, સ્કેલિંગ અને નાણાકીય એકીકરણ વિજેતા ગતિશીલતાઓને મજબૂત કરે છે IMF. પરિણામ એ છે કે એક એવી અર્થવ્યવસ્થા જે ઉપરના મારે ફક્ત ધનિક બનાવતી નથી પરંતુ સંપત્તિને પુનઃઉત્પાદિત પણ કરે છે. 8. એમાંથી શું લઈ શકાય? મોરલ હથોડા વગર 2020થી 80% કોઈ અકસ્માત નથી, પરંતુ 18 સદીની ગતિનો પ્રવેગ છે. હોવા જોઈએ કે નહીં, પરંતુ એ કે રમતાના નિયમો સંપત્તિને આવક કરતાં એટલું ઝડપી કેમ વધવા દે છે? જો સંપત્તિ રાજકીય શક્તિ પેદા કરે છે તો અસમાનતા ફક્ત સામાજિક સમસ્યા નહીં પરંતુ લોકશાહી અને ગવર્નન્સ સમસ્યા પણ છે. અને બરાબર એ જ પર ઓક્સફેમ પોતાના હાલના અહેવાલમાં નિશાન સાધે છે.